તારીખ 4/2/1998 થી તારીખ 9/2/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 128.
બધો કાલ આયા, સમય આયા, ઉસમે મોહ તોડને કા ભાવ આયા. એક બહુત અચ્છા લક્ષણ હૈ, ગુડ સિમ્પટમ જેને કહેતે હૈ, અચ્છે મોનાર કા યે ચિહ્ન હૈ. इसलिए युवानी में जब ये बात आती है तो उसमें तो ऐसी इस तरह से आती है, तेरे तो बहुत देर होगी मेरे लिए.
क्या हुआ?
बहुत देर हो गई. हमको कृपाल देव के वचन 21 साल की उम्र में मिले तो हमको फर्स्ट थॉट वही आया था, कह रहे हमारा 20 साल तो वैसे ही निकल गया. हम मालूम नहीं जिंदगी कितनी है, ये तो हमको बचपन से ये चीज मिलनी चाहिए थी. लेकिन वो तो जैन हो दिगंबर हो तो उनको ही वो बात मिल सकती है, जबकि आजकल तत्व ज्ञान का जो हमारे यहाँ व्यवहार था दिगंबर जैनों में वो कम हो गया है. पूजा भक्ति में लोग लग जाते, तत्व ज्ञान को समझते नहीं, तो मोह के विषय में कोई चर्चा ही नहीं चलती. बाकी कुछ माल पड़ा है तो दिगंबर के शास्त्रों में पड़ा है, विश्व में और कहीं नहीं है. ये बात हम चैलेंज करके कह सकते हैं कि विश्व के कोई साहित्य में, कोई धर्म के संप्रदाय में कहीं भी ये चीज नहीं है. ऐसी अमूल्य चीज है भैया, तो वो तो जितनी जल्दी मिले उतना ही अच्छा है, उतना समय ज्यादा काम करने का मिलता है. हमको 21 साल की उम्र में ये विचार आ गया था, करे बहुत देर हो गई है, तो 20 साल हमारी निकल गई. ये तो बचपन से मिलना चाहिए था, लेकिन वो हमारे संप्रदाय में तो वो बात ही नहीं थी, तो नहीं मिली ना चाहिए. ये दूसरा प्रश्न है, मुझ में कोई प्रश्न हो तो बता, बोल देना. तीसरा, एकदम शुरुआत में पहले लक्ष्य सम्यक दर्शन का होता है या पूर्णता का होता है? ये जो लक्ष्य है वो ध्येय के स्थान में है, गोल के स्थान में है, तो गोल तो आखिर का ही होता है हमेशा. जैसे आप स्कूल में आए तो आप गोल करेंगे कि मेरे को तो ये बनना है, और जो बनना है उसी के अनुसार आप सब्जेक्ट पसंद करेंगे और उसमें परिश्रम करेंगे शुरू से. जैसे आपको साइंस पसंद है तो साइंस में जाएंगे, कॉमर्स पसंद है तो अरिथमेटिक मैथमेटिक में जाएंगे. भाषा ज्ञान पर रुचि है और उसमें कोई डिग्री अच्छी लेनी है, PhD होना है, तो अब वही करेंगे. तो शुरू से ही, आखिर का तो पहले ही सोचना पड़ता है. एक दृष्टांत. दूसरा दृष्टांत, हमको मकान बनाना है तो हमको कितना मंजिले का मकान बनाना है वो पहले से निश्चित करना पड़ता है, और उसी के अनुपात में हमारी नींव बनाई जाती है. अगर हमको सिंगल स्टोरी मकान चाहिए तो 5 फुट का नींव बात हो गया, और हमको 15 मंजिल का मकान बनाना है तो हमको उसका 15 फीट या 20 फीट का गड्ढा करके उसमें सीमेंट कंक्रीट से हमें उसका इंजीनियर से जो बात बने इस तरह से कंक्रीट नींव बनाना पड़ेगा, तभी ये मकान टिकेगा या बनेगा, वरना तो बनाते बनाते ही गिर जाएगा, ये भी हो सकता है. तो डिसीजन लेने का है, उसमें गोल का डिसीजन लेना है तो बिचली अधूरी अवस्था का नहीं लेना है. हमको मोक्ष चाहिए, निर्वाण पद चाहिए, और फिर हमारा जो पुरुषार्थ है वो उसी के अनुपात में चलेगा. जैसे तीसरा दृष्टांत, कि जैसे किसी का गोल ऐसा है कि हमको तो रोजाना 20-25 रुपया मिल जाए तो हमारा खर्चा निकल जाता है, तो सब्जी तरकारी का बिजनेस करेगा कि चलो 200-500 का सब्जी तरकारी खरीद किया, बेचा और 150 रुपया मिल गया, 25-50 के जगह। लेकिन जिसको लाखों रुपया करने का कमाने का उम्मीद हो, ऐसे जिसकी महत्वाकांक्षा हो, वो क्या करेगा तो बहुत पढ़ना है हमको, या तो बहुत बड़ा हमको इंडस्ट्री डालना है, तो उसका इन्वॉल्वमेंट बहुत बड़ा होगा। तो यहां तो जो महत्वाकांक्षा है सर्वोच्च है कि संसार में हमको कभी दुख चाहिए क्या कि नहीं चाहिए। आपको कोई पूछे, किसी को कोई पूछे कि आपको दुख कितना चाहिए, तो क्या कहेंगे कि बिल्कुल नहीं। तो थोड़ा आ जाए तो क्या बात है कि नहीं बिल्कुल हमको, हम तो नहीं चाहेंगे। अच्छा, और कितने टाइम के लिए आप वो नहीं चाहेंगे, तो बोले कि हमेश के लिए हमको दुख नहीं चाहिए। तो हमेश के लिए बिल्कुल दुख नहीं चाहिए और हमेश के लिए सुख चाहिए, वो भी पूरा सुख चाहिए, वो सभी जीव का अभिप्राय है। और वो परिस्थिति मोक्ष के अलावा कहीं नहीं है, कहीं नहीं है। इसलिए गोल मोक्ष का होता है, और जब गोल मोक्ष का होता है तब इसी के अनुपात में ही हमारी तैयारियां होती है। जैसे इंडस्ट्री के अनुपात में ही इसकी प्रेपरेशन होगी सब, और कम पैसा चाहिए तो उसके अनुपात में हमारा परिश्रम रहेगा। इस तरह से ये गोल का विषय है। लक्ष्य मैंने ध्येय मैंने गोल, वो पूर्णता का ही होना चाहिए और सही रूप से वास्तविक रूप से ऐसा ही होता है, और तभी मोक्ष मिलता है। और मोक्ष मिलता है तो सम्यक दर्शन बीच में आ जाता है, वो बीच का स्टेशन है, डेस्टिनेशन नहीं है हमारा। इसलिए वो शुरुआत में ऐसी बात होती है। नंबर 4, मान प्रकृति कम हो जाए और अन्य मुमुक्षुओं के प्रति आदर भाव किस प्रकार से आए। तो मान प्रकृति जो है वो उसका बहुत सरल उपाय है, वो तो वो है कि जो अपने से विशेष गुणवान हो या गुरु हो, इनका बहुमान करने से नम्रता सहज आ जाती है। मानादिक शत्रु महा निज छंदे न मराय, जाता सदगुरु चरण मा अल्प प्रयासे जाए। आत्मसिद्धि शास्त्र में वो उपाय बताया है, बहुत अल्प प्रयास में मान को तोड़ना है तो गुरु के चरण में चले जाना, ये इसका अच्छा से अच्छा उपाय है। एक और दूसरे मुमुक्षु के प्रति आदर भाव कैसे हो कि इसका गुण देखने से कि अरे इनको भी मोक्ष चाहिए, इनको भी मोक्ष चाहिए, इनको भी मोक्ष, तो मोक्ष के लिए आते हैं, अपना आत्मकल्याण के लिए आते हैं, अच्छी बात है। तो उनमें कहीं ना कहीं गुण होगा, कुछ न कुछ प्रकार का गुण होगा, उसका गुण को देखने से आदर भाव आ जाएगा। तो एक ही मार्ग में चलने वाले के प्रति सहज रूप से आदर भाव होता है। और जिसको गुण का प्रेम है वो तो गुणवान के प्रति उनको आदर भाव आए बिना रहेगा ही नहीं। तो ये गुण का जो एस्पेक्ट है उनको मुख्य करने से, गुण के पहलू को मुख्य करने से आदर भाव आ ही जाएगा, वो बात है। आत्मकल्याण की भावना से अपने अपनी कैपेसिटी के अनुसार सब और किसी को कोई खास बात नहीं आती स्वाध्याय चालू करें નુકસાન થાય એમાં શું છે કે આપણે કેટલું આપણો પોતાનો ખ્યાલ રહીએ છીએ એ એક આવે અને એક નમ્રતા આવે એક સરળતા આવે અને આત્મીયતા આવે એવા બધા એની અંદર ગુણો છે કે તો કોઈ પણ બાબતમાં હળવાશ લેવી કે ગંભીરતા લેવી કે અહંભાવ કરવો એ આ સાથે બીજી જ વાત છે આખી અને એના માટે પોતાની જાગૃતિ જોઈએ કારણ કે એક જ પ્રકારની પ્રક્રિયામાં ગુણ અને દોષ બંને ઉત્પન્ન થવાના પ્રકારો બને છે જેમ કે કોઈ શાસ્ત્ર વાંચે છે અને શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તો કોઈ અહંભાવમાં પણ આવે છે અને કોઈ શાસ્ત્ર જ્ઞાનથી શાસ્ત્રાજ્ઞા અનુસાર પરિણમનમાં પણ આવે છે એટલે એક જ જગ્યાએથી બે પરિણામ બે વિપરીત ને વિપરીત સંભવિત છે જીવની યોગ્યતા અનુસાર થાય
કંટાળો આવે છે મને સત્સંગમાં નથી
રખડવાનું ગમે પછી ક્યાંથી ગમે રખડવાનું ગમે એને સત્સંગ ન ગમે એને કુસંગ ગમે એને સત્સંગ ન ગમે તારો હવે બધી લાઈન બધી ઉલટી થઈ ગઈ કુસંગમાં પડી ગયો તો ભાઈ બહેન દોસ્તાર રખડવું કરવું પછી સત્સંગ ક્યાંથી ગમવાના સત્સંગ નથી ગમતો એનો અર્થ કે આત્મકલ્યાણ નથી ગમતું બોલો એનો શું ઉપાય એનો કોઈ ઉપાય જ
મને છે ને કામ બધા બહુ ચીવટથી કરવાની આદત કામ કોઈ પણ ઘરના કામ કે કોઈ પણ વાંચવાનું કે બધું બહુ ચીવટથી ને પ્લાનિંગથી કરવાની આદત છે અને એમાં એવું લાગે છે કે એમાં મારી પકડ બહુ છે ને એનું બધું પ્લાન વધારે મનમાં ઘોટાયા કરે છે પહેલાથી તો આ સવારે ત્યાં ડોનમાં હું કપડાં ધોતી હતી બે દિવસથી નહોતા ધોયા એટલે વધારે કપડાં હતા તો દર વખતનો એવું અનુભવ છે કે પાડોશીના કપડાં ત્યાં તાર ઉપર સુકાઈ જતા હોય પહેલાં તો કપડાં ધોતી વખતે બહુ ધ્યાન રહેતું હતું કે એ લોકોના સુકાય પહેલાં મારે ધોઈને સુકાવી દેવા પછી જગ્યા નહીં રહે એ રીતે પછી એમ થયું કે આ બધી કામની પકડ કહેવાય સવારે આપે કહ્યું ને કે અનાત્મામાં જે રુચિ છે એમાં ભટકાયેલું રહે તો પોતાની સાવધાની ન રહે એટલે ધોતા ધોતા વિચાર કર્યો કે આમાં નથી કરવું તો એ હું જોતી હતી ચેક કરતી હતી કે મારી સ્પીડ વધી ગઈ છે કે મારે પહેલાં ત્યાં કરી સુકાવી દેવું પછી ધોઈ લીધા પછી એમાં થોડીક સફળતા મળી આમ સાવધાન રાખવાથી, તો પણ તો એવું લાગતું હતું સ્પીડ વધારે થઈ જાય છે, એટલે પછી ધોઈ લીધા પછી પણ જાતે વિચારીને તે કપડાં મૂકી રાખ્યા કે હજુ નથી જવું સુકાવવા, કે આ પરિણામ કેમ લંબાય છે કે આ પહેલાં સુકાવે છે એટલે. અને પછી જ્યારે બારણું ખોલ્યું તો પણ તૈયારી રાખી હતી કે જગ્યા નહીં મળે તો મારા પરિણામ બગડવા ન જોઈએ, અને એવું જ બન્યું. તો પછી એટલી સાવધાની રાખી તો એ વખતે પરિણામ ના બગડ્યા, પણ પહેલા એવું લાગતું હતું કે મને ઉતાવળ કામમાં થાય છે, આ મારે કરી લેવું છે એટલે ઉતાવળ થાય છે. તો આમાં પછી જે પ્રયત્ન કર્યો એ અઠાગ્રહ કહેવાય, આવું કરવો જોઈએ કે નહીં પ્રયત્ન?
નોર્મલ કોર્સમાં ચાલવું જોઈએ.
તો પછી કામની પકડ જે છૂટતી નથી પ્લાનિંગ ની ને ની
કરતા બુદ્ધિનું કારણ છે. કામનું જે કરતાપણું છે, હું કરું છું, હું કરી શકું છું, એની પકડમાં એવું છે. આમ થવું જોઈએ, આમ કરી લેવું જોઈએ, આમ વ્યવસ્થિત થવું જોઈએ. પ્લાનિંગમાં શું છે, વ્યવસ્થિત થવું જોઈએ, એટલે કરતા બુદ્ધિની પકડ હોય છે. એ પ્રમાણે ન થાય તો પછી આકુલતા થાય. પ્લાનિંગ પ્રમાણે પછી ન કામ ઉતરે તો આકુલતા થાય.
તો એને ચેક કરવા માટે આવો પ્રયત્ન કરવો જોઈએ કે ન કરવો?
કરતા પણ છોડવા માટે તો બીજી આખી લાઈન જ લેવી જોઈએ મુમુક્ષુતાને. અવલોકનના સ્ટેજમાં છૂટે, સ્ટેજ વાઇઝ એનો દોષ છૂટવાનું કારણ બને છે. અભિપ્રાયો પણ સ્ટેજ પ્રમાણે જ સવળા થાય છે, ખોટા વળી મટે છે.
પછી એનાથી આમ કરવાથી જે થોડું સફળતા મળી કે વિચારો અને બ્રેક લાગી છે, તો એ પ્રયત્ન ખોટો કહેવાય?
કોઈ વાર મળે, પછી કોઈ વાર ન પણ મળે એવું થઈ જાય, કારણ કે એમાંથી કોઈ વ્યવસ્થિત પ્રયત્ન નથી, સિસ્ટમેટિક પ્રયત્ન નથી.
પ્લાનિંગ કરને સે તો કરતા ભાવ કા પોષણ હોતા હૈ, તો એસા પરિણામ તો મેરા ભી બહોત ચલતા હૈ કામ કરને મેં. તો ઇસમેં બાયફર્કેશન કૈસે કરે કે મેનેજમેન્ટ કા વિષય એક જૈસે આપ કહેતે હૈ કે મેનેજમેન્ટ એક કામ કરને મેં મેનેજમેન્ટ હોના ચાહીએ એસા મુજે લગા, ઓર એક દૂસરા પ્લાનિંગ મેં જૈસે કહેતે હૈ આપ કરતાપના કા ભાવ ઘૂટતા હૈ, યે તો મેરે કો ખ્યાલ મેં આતા હૈ કે એસા મેરા બહોત ચલતા હૈ પરિણામ. તો ઇસમેં પ્લાનિંગ ક્યા સમજે ઓર મેનેજમેન્ટ ક્યા સમજના ચાહીએ?
પહેલે પ્લાનિંગ નો વિચાર આવે
જી,
પણ એની સાથે સાથે અભિપ્રાયમાં એમ હોવું જોઈએ કે બનવાનું હશે એ કોઈ મારા કરવાથી નથી થવાનો.
જી બરાબર,
મારા અધિકારની કે મારા હાથની વાત નથી એમ સમજીને ચાલો તો વાંધો ન આવે. તો વિચાર આવે એ ઠીક છે, કે વ્યવસ્થાનો વિચાર આવે એ જુદી વાત છે,
જી
પકડ આવે એ જુદી વાત છે. પકડમાં કરતા પણ હું ગેડો હોય છે, પકડ નહીં આવી જોઈએ
એમાં આ સાવધાની રાખવાની.
હા, એટલે એમાં શું છે, જનરલ પ્રિન્સિપલ શું છે કે બાહ્ય કાર્યો છે ને એ આપણા હાથની વાત નથી, બનવાના હોય એમ બને છે. આપણા રાગને કારણે આપણે પ્લાનિંગ કરીએ કે વિચાર કરીએ કે કામ કરવાનો પ્રયત્ન કરીએ, પણ પેલી વાત જો આપણા લક્ષ્યમાં હોય કે આપણા હાથની વાત નથી, તો પછી ગમે તે એનું પરિણામ આવે આકુલતા ન થાય.
બરાબર,
એમ પહેલેથી સ્વતંત્રતા, પરદ્રવ્યની સ્વતંત્ર પહેલેથી સ્વીકાર હોવો જોઈએ. હા, એ તો આવે તો સ્ટેજ વાઇઝ જ, એ તો શું છે કે એમને તો પોતાના જે આ પોતાના ધંધાર્થી જે કામ મેનેજમેન્ટ હોય છે.
ઘર કા કામ ભી હોતા ના, વો ભી ઉસી તરીકે સે કરતા હું મેં, તો વો બહોત જ્યાદા ઇસકા રસ ઘટ ગયા. પણ
કરતા પણ એમાં તીવ્ર થઈ ગયું,
તો એમાં ભાઈ એક નાનું આઈટમ પણ હોય ને એ નોટિંગ માં થઈ આવી જાય, પછી એના બહુ વિચાર થઈ જાય એના માટે
કે ભાઈ એટલા બહુ ચિકાસ થાય પરિણામ.
તો એ તો શું એક આદત જે છે પડી ગઈ છે, એ પછી બધી જગ્યાએ આ જ એપ્લિકેશન થાય છે ભાઈ આ રીતે, એને કેવી રીતે તોડવું અને આકુલતા થાય છે ખ્યાલમાં આવે છે એમાં?
એ તો તમારે વ્યવસ્થિત ચાલવું જ પડે, તો એમાં તો ગમે તેમ કઈ મટીરિયલ એવા બધા દોષ છે કે સીધા ન મટે એવા દ્રઢ થઈ ગયા હોય છે. ઘણા વખતથી એવું બધું કરતા હોય એટલે એ સીધા કઈ મટે નહીં.
હવે પણ ભાઈજી મારા પોકેટમાં કાપલી છે, એમાં આજના 9 આઈટમ લખેલા છે, એમાં કેટલા જેટલા થાય છે એમાં ટીક માર્ક જોઉં છું. એવી રીતેનો એક આદત પડી ગઈ છે. અને નાનું કામ પણ હોય ને, જે ટૂથપેસ્ટ લાવવું હોય તો એ પણ નોટ કરી લઉં એમાં.
સાવધાની બહુ બતાવે છે
જે
બહારના કામોને,
જે
ઘણી સાવધાની બતાવે છે. જેટલી પરમાં સાવધાની એટલી સ્વમાં અસાવધાની, જેટલી સ્વમાં સાવધાની એટલી પરમાં અસાવધાની, આવો નિયમ છે. એટલે આપણા નુકસાનને વિચારીને હળવું તો કરી નાખવું જોઈએ. બાકી તો તમે સ્ટેજ વાઇઝ આગળ વધો તો જ એનો ફાયદો છે, નહીંતર ફાયદો નથી. ઘર તો થઈ જાય, એમને જાય નહીં કઈ, ઘર કરી ગયેલું એમને જાય નહીં કઈ. બહુ પુરુષાર્થ કરવો પડશે લઈને ચડ્યા પછી. હવે
કવર આપણી પાસે આવી ગયા હતા સહાનુભૂતિ પ્રકાશમાં, રેડી હતા, અને પત્રિકાનું 8 તારીખ સુધી કઈ ઠેકાણું નતું. હું અમદાવાદ ગયો હતો ત્યારે બધું તૈયાર રહેતું વચ્ચે, પણ 8 તારીખે મેં એને ફોન કર્યો ત્યાં સુધી માણસોને ખબર નહોતી કે પત્રિકાની શું પોઝિશન છે, છપાઈ ત્યારે વખતે પરિણામ ખૂબ બગડી ગયા તમારા. એટલે ફોન ઉપર મેં ખૂબ મેં ફાયરિંગ આપેલું. તો એવી રીતે અમુક ભાઈ છે, ટાઈમ બાઉન્ડ કામ જે હોય આપણા અને એ નથી થતા બરાબર, અમુક આપણે ઓફિસ મેનેજમેન્ટ બી હોય છે એની અંદર. એટલે ત્યારે એ વખતે જે પરિણામ બગડે છે, ભાઈ 10 તારીખે ડેટ હોય એ ફૂલફિલ આપણે કરવી પડે, નહીં તો પછી આપણે પાછું પોસ્ટ ઓફિસ હાથે થઈ કામ લંબાઈ જાય છે. તો એમાં છેલ્લા 2-3 વખતથી જોયું છું કે પરિણામ બગડતા જાય એની અંદર મારા. અને ગયા વખતે તો એવા બી પરિણામ કરેલા કે એકાદાજીને ધ્યાન નથી આપતા, એમ ભગવતી વાળાને કહેતા નથી એમણે કહેવું જોઈએ, એમ એના એના દોષ જોવાનું શરૂ થઈ ગયું તે વખતે પરિણામ બગડી ગયા. મેનેજમેન્ટમાં ભાઈ છે આ એક આવી રીતે થઈ જાય છે મારા સુધી.
પકડ નહીં આવવી જોઈએ, પકડ આવી જાય તો નુકસાન થવાનું, આકુલતા થવાની.
जैसे हमें घर का सामान लाने के लिए ऐसा रहता है कि लिख के रख लें,
समझ में नहीं
आता. घर का सामान लाने के लिए ऐसा रहता है कि लिख के रख लें डायरी में, लेकिन कोई भी सामान छूट जाए तो फिर उस समय से
ભૂલકન સ્વભાવ હોય તો દૂસરી બાત હે, એ લોકો કો દૂસરી બાત હે નોટ કરના મે. ભૂલ નહીં જાવે ઇસીલિયે લખવો અલગ બાત હે, વો દૂસરી બાત હોગી.
इसमें मेरे को भी प्रॉब्लम तो ये है कि मैं भूल जाता हूँ और उसके लिए नोट करता हूँ, पर क्या है कि बार बार एक बार नोट करने के बाद में वो बार बार घुटता है वो पॉइंट. नोट इसीलिए
कर तो भूलवा वालों तो शू है लिखा पे वाँचवा भूली जाए,
खरी बात है. ये पन थे भाई से क्यारे क्यारे
एनु नाम भूलवा स्वभाव परिणाम चिकना थे बराबर
बराबर.
ટૂંકમાં વાત એવી છે કે બહારના કાર્યો છે એ આપણા હાથની વાત નથી, એની સભાનતા હોવી જોઈએ. અને એ સભાનતા ક્યારે આવે કે આપણે વ્યવસ્થિત રીતે આગળ વધ્યા હોય તો આવે, નહીંતર આ બધી જૂની બધી ઘર કરી ગયેલી કાર્ય પદ્ધતિ અને જૂનો રોગ છે.
વિચાર કરવો જોઈએ
બીજું કઈ ખબર ન રહે, પછી રસ થોડો ઓછો કરો. એના માટે તારે હઠ કરીને પણ સત્સંગમાં આવવું. ન ગમતું હોય ને તો હઠ કરીને પણ આવવું, તારા માટે એ દવા છે. કેમ કે તને સંઘની અસર તરત જ થાય છે, કુસંગમાં જાય તો એની અસર પણ તરત થાય છે, સત્સંગમાં રહેશ તો એની અસર પણ તને તરત થાય છે, અને એકબીજાની વિરુદ્ધ અસર તો વારે નથી લાગતી, એવી તારી યોગ્યતા છે. એટલે તારી સાથે તો ઘણી વાર વાત થઈ છે ને, તે ઘણી વાર પ્રોમિસ આપીને પ્રોમિસ તોડ્યા પણ છે. હા, ઘણી વાર નક્કી થયું છે તારી સાથે કે સત્સંગ તો છોડવાનો જ નહીં ગમે એ પરિસ્થિતિમાં, તો છોડ, પ્રોમિસ આપીને છોડી દેશે. પછી શું કરીએ, નાના છોકરાને બીજું શું કરીએ, જવા દો, એમ થવું છે થશે. એ ગડબડ તો ઘણી છે તારામાં. નુકસાન સમજી લઈએ, જેટલો રસ તમે લ્યો એમાં એટલું નુકસાન છે. એટલો તમને આ વિષયનો, આત્મકલ્યાણના વિષયનો રસ ચડવો, રંગ ચડવો, એમાં વાર લાગશે. ભય તો થઈ જવાનો, હજી આ પરિસ્થિતિમાં તો ભય થાય, કેમ કે શરીર તે હું છું એમ છે, આત્મા છે એમ હું છું એવું ક્યાં આવે છે, તો શરીર છું, શરીરને કારણે ભય લાગે.
પછી આજે હોસ્પિટલમાં હતા ને, પછી હોસ્પિટલ ગયા હતા ને, તો પછી 2-3 કલાક ત્યાં બેસવાનું હતું, તો પછી આ બાજુ આનું વિચારતા વિચારતા પછી બહાર ધ્યાન જતું હતું વારે વારે, આ પછી સત્સંગનું નહીં વિચારતા વિચારતા બહાર ધ્યાન જતું હતું, જેમ કે પછી ટીવી ચાલતું હતું, ઓલું ઓપરેશન દેખાડતા હતા તો ત્યાં પછી ધ્યાન જાય. નગીનભાઈ ભાયાણી છે ને, ઈ હતા પછી, તો પછી એના એક બે વિચાર આવી જતા, એટલે પછી એવી રીતે જે ચાલતું હોય ને એમાં બહાર વયું જાય છે, ધ્યાન એવું થઈ જાય છે. એટલે પછી એકલે જ આપી ગયો છો ને, એકલે થવું જોઈએ, એકલે કામ નથી ચાલતું હોય છે.
ભાવના નીકળતા
પછી સાંજે પછી દોષ દ્રષ્ટિ જેવું થઈ ગયું હોય છે. આપને ફોન કર્યો ને, એટલે પછી પપ્પા જેવી રીતે વાત કરતા હતા ને આપને, તો એમાં એમ થઈ ગયું કે આ કેવી રીતે, એમ હજી તો શું પોતાની જાતને સમજે છે, એમ કહેતા હતા કે મને સતત ભેદજ્ઞાન ચાલી ચૂક્યું એમ, એટલે પછી એનો દોષ જોવાઈ ગયો. તો એવી એમ કે મારે શું કામ છે ખરેખર, ધ્યાન કેમ જાય છે બારમાં થયું. સવારે પછી પછી આપને ત્યાંથી આવ્યા ને, તો કુતૂહલના પરિણામ થઈ ગયા છે. શું વાત કરી હશે એમ, શું વાત કરી હશે એમ પછી.
कोई भी काम मैं अच्छा कर सकता हूँ, ये वाला बात बहुत होता है, ध्यान में भी आता है लेकिन फिर भी टूटता नहीं है।
ख्याल में आता है लेकिन खेद कितना होता है वो समय।
ये तो सॉरी भी बोल देना, लेकिन तो जितना खेद होना चाहिए ना
तो बार बार होगा, तीव्र खेद होने से फर्क पड़ता है। लाइटली लेने से वो बार बार हो जाएगा। परलक्षीपना है, अपनत्व है, हाँ अहंकार भी है। एक साथ अनेक प्रकार के दोष है। સ્વાનુભૂતિ દર્શન માં ઓછું સમજાય છે
એટલે સવાર ના હું નથી આવી શકતો વૈશ્ય નો ખેદ થોડો ઘણો આવે છે પણ વધારે આવું ચાલે છે સ્વાનુભૂતિ દર્શન એને ક્યાં સમજાય છે
સમયસર તો સહાનુભૂતિ દર્શન છે અઘરો સમજે સમજાય ઓછું સમજાય ન સમજાય પણ એક નિર્ણય કરવો જોઈએ કે સત્સંગમાં તો જવું છે ક્યારે શું ચાવા ચાલશે શું ખબર પડે એમ
લાગે છે કે સત્સંગમાં જવું જોઈએ
આપણને આગળથી ખબર પડે તો પછી માટે જવું જ તો કલ્પના કરી હોય ને પહેલેથી અભિપ્રાય બાંધી લીધો પછી થઈ જાય ઉદય આવે ત્યારે દેખ લેના આલસ કે કારણ સે હોતા હૈ યા ટાઈમ બચાને કે કારણ સે હોતા હૈ જિસકે પૂછે હમારા ક્યા અભિપ્રાય હૈ વો અપને આપકો ચેક કરના પડેગા બહુ ઉલટો રસ ચડી ગયો છે, વાર તો લાગે જ ને, બરોબર જાજી થઈ ગઈ છે, નુકસાન ઘણું કરેલું છે, પછી નફો તો વાર લાગે જ ને, નુકસાન વાઇપ ઓફ થાય પછી નફો આવે ને, એમ થયું છે. અહીંયા ક્યાં ઓછું રખડે છે, નથી રખડતો, તારે તો ફરિયાદ છે બહુ જ, આખો દિવસ ઘરે જ નથી રહેતો, રખડ રખડ જ કરે છે. એમ રખડ પટ્ટી જ કહેવાય, બધું ફ્રેન્ડ ના ઘરે છે. મેં તો ત્યાં સુધી તારી ફરિયાદ સાંભળી કે એવા છોકરાઓ સાથે ફરે છે કે ગાળો બોલતા શીખી ગયો છે, બોલી નાખે છે કોઈ વાર, તો પછી કેમ કહેતો નથી, રખડપટ્ટીના પરિણામ શું છે, તારે વિચાર કરવાનો કોની સાથે. પૈસા વાળા ને પૈસા વગર ને આપડે શું સંબંધ છે, ભાઈ બંધી માં એને શું સંબંધ, એને શું લેવા દેવા છે, ભાઈ બંધી એટલે ભાઈ બંધી, એમાં પૈસા વાળા હોય કે ગરીબ હોય એને શું સંબંધ છે, એ કઈ નહીં, સારા ખરાબ નો જોઈ લઈએ, કેવી સારી ટેવ છે કેવી ખરાબ ટેવ છે, આ કેવો આની યોગ્યતા શું છે, ગુણ અવગુણ ઉપર જવાનું. સરળતા ના થયા કે દ્વેષ ના થયા,
મૂલ્યાંકન તારું ક્યાં પડેલું છે, કેવું મૂલ્યાંકન ઉલટું પડેલું છે કે આ સત્સંગ જે મળશે એનું મૂલ્ય નથી આવતું, અને આ સંસાર ભાવ કેટલો ગાઢ પડ્યો છે તારો, પછી એમ થતું શું કરસ તું બધી આવી રીતે, એમ એ જોતી હતી પછી કે એક તો મૂલ્યાંકન નથી, અને એને જે સત્સંગ મળે છે, સત્સંગ મળશે એને એટલે સંસાર ભાવનો વી ભાવ છે, અને બીજું પછી મારે તો મારું તો છે નહીં કાંઈ ઉદય, છતાં એનો વિચાર આવે છે એટલે એ બીજું પરલક છે, અને પછી એક તો મને સાથે જવાની ભાવના નથી ને એને છે, છતાં મને આવો આડો ભાવ આવે છે, એટલે મેં એને તો નતું કીધું પછી હજી, પણ પછી ભાવ આવી ગયો તો અને પછી હજી તો આ ભાવ સાથે લડાઈ કરતી હતી ને ત્યાં પાછો કેવો ભાવ આવી ગયો કે તો સાંજે તો આવી જાય તો સારું કે પરમ દી ન રોકાય એમ એને એમ કહી દેશે. પછી હજી તો આ ભાવ સાથે લડાઈ કરું છું ત્યાં ઓલો ભાવ આવી ગયો પાછો. આ જો કેટલું તીવ્ર સંસાર ભાવ કેટલો વાલો કર્યો છે હજી હવે કે આવી રીતે આવે છે. મારા પણ એની જે કલ્પના કરી
નથી
આજે સ્કૂલમાં હોમવર્ક કાંઈ નહોતું. પછી તો એ વખતે રાજીપો વેદાતો હતો. પછી ત્યારે તરત જ ખ્યાલ આવતો હતો કે આ હું શું કરું છું, મને આમાં રાજીપો શું કરવા વેદાય છે. પછી તો એમાં રાજીપો વધારે જ વેદાતો હતો. પછી હું એ તોડવાની ટ્રાય કરતી હતી. પછી તોય નહોતો તૂટતો. પછી તોડવા કેવી રીતે પ્રયાસ કરવો?
પેલાથી અભિપ્રાય હોય ને એટલે એવું થાય, એની પાછળનો અભિપ્રાય પકડવો જોઈએ.
પછી અભિપ્રાય પકડ્યો ને તો ત્યારે એમ લાગતું હતું કે છે ને હોમવર્ક મળે ત્યારે ખરા, એટલે આમ ન ગમે. અને જ્યારે હોમવર્ક ન મળે ને ત્યારે ગમે.
આ એ અભિપ્રાયમાં હતું એટલે પછી ક્યાં છે અભિપ્રાય તોડ્યા વગર બોલો ક્યાંથી તૂટે? પેલા અભિપ્રાય તોડવો.
પછી બીજું, આજે સવારે હું રસ્તા પર જતી હતી તો છે ને ત્યાં કૂતરા, હું જ્યાં ચાલતી હતી ને એની સામે જતા તો કાલે જેટલો ભય લાગેલો એનામાં એમાં ફેર હતો. આજે ઓછો હતો ને કાલે વધારે હતો. પછી તો ત્યારે હું ચેકિંગ કરતી હતી મને કેટલો ભય થાય છે. પછી તો એ વખતે કાલે જે હતો ને એના કરતાં બહુ જ ઓછો હતો.
હજી એક પરીક્ષા તો હમણાં ફાઇનલ એક્ઝામ દીધી સ્કૂલની, પાછી બોર્ડની આપવાની. એટલે હવે એવું બોર્ડનું થઈ ગયું કે રોજ સ્કૂલે આવવાનું, વાંચવાની રજા નહીં આપે. પરીક્ષા આવે ત્યાં સુધી સ્કૂલે જવાનું. તો એમ ભાઈજી થતું હતું કે હું કેમ વાંચી શકીશ, એમ વંચાશે નહીં તો કેવી રીતના પરીક્ષા દઈશ, પાસ નહીં થાવ. એ પરિણામ બહુ ખેંચાતા હતા. અને પાછું એક દિવસે બે પેપર છે ને બોર્ડના, એટલે વધારે ટેન્શન થતું હતું હું કેમ કરીશ કેમ કરીશ. હવે તો એક મહિના 20 દિવસ જ ત્યાં થાય છે, આ ટેન્શન બહુ રહે થાય છે. શું કરું?
ટેન્શન માનું છું કે આપણી તૈયારી ન હોય ને એટલે ટેન્શન આવે છે. કેટલા ટકા માર્ક આવશે? એ વખતે તો ફેલ થઈ ને
11 માં ફેલ નથી થઈ, પાસ થઈ ગઈ હતી.
કેટલા ટકા એવા
થાય છે? એટલે સેકન્ડ ક્લાસ આવે છે, ફર્સ્ટ ક્લાસ નું થાય. અને ભાઈજી પછી જયારે થાય નહીં, વાંચાય નહીં કે પરીક્ષાનું કઈ ન, તો ભાઈજી એમ થાય હવે જે થવાનું એ થાય. પછી આવું ભાઈજી ઓલું રીતે વિચાર આવવા માંડે હલકા.
સમાધાન તો કઈ ભૂમિકા નથી.
મોનિટર નો બનાવ્યો હોત ને તો સારું હતું. પછી એવું થતું હતું, પછી તો ત્યારે એમ પણ થતું હતું કે મોનિટર બનાવ્યો, મોનિટર ન બનાવ્યો હોત તોય સારું હતું, અને બનાવ્યું હોય તો પણ બરાબર હતું, તો પણ ચાલે. એટલે એમાં આકુલતા થવી જોઈએ ને એટલી નહોતી થતી, ખેદ થવો જોઈએ ને એટલો પણ નહોતો થતો. બેસી તો એ ખેદ વધારવા શું કરવું?
એનાથી કઈ ગમતું હશે, મોનિટર થવાનું ગમતું હશે, એટલે ના થાય. કારણ કે પહેલેથી ન ગમતું હોય ને તો ના પાડી દે માણસ, મને તમે નહીં બનાવો, હું મોનિટર પણ હું નહીં કરી શકું, મને નહીં ફાવે. હા પાડી એટલે એટલું ગમતું, પછી ક્યાંથી ખેદ આવે? ભૂલ ક્યાં?
આજે અમારે સ્કૂલમાં ડેનિયલ સરનો પીરિયડ હતો અમારા ક્લાસ. સરે કીધું કે કાલે પેન્ટ કરીને લાવવાનું છે. બેસી એમ પણ મારી પેન્ટિંગ બહુ ખરાબ છે, તો એમાં આજે હું જ્યારે સાંજે પેન્ટિંગ કરતી હતી ને ત્યારે મન થતું હતું કે સારું થાય તો સારું, સારું પેન્ટ કરી શકું તો સારું. વૈશ્ય એમ થતું હતું કે બધા કહેશે કે કેટલું સારું કર્યું છે. વૈશ્ય ત્યારે એનો ખેદ નતો થતો કે મને એવા કેમ ભાવ આવ્યા. વૈશ્ય એમાં એની પાછળ એમ હતું કે હું બધા મને કહે કે સારું કર્યું છે એમ, કે પેઇન્ટિંગ સારી છે. વૈશ્ય આજે બસ માં જયારે હું આવતી હતી ને હાથમાં લઈને, ત્યારે થોડાક પૂછતા હતા કે આ શું છે, દેખાડતો એમ. ત્યારે બધા પૂછતા હતા કે આ શું છે, શું બનાવ્યું છે એમ દેખાડતો એમ. તો એમ ત્યારે ગમતું હતું કે બધા મને પૂછે છે. વૈશ્ય તો એમ મને વારે વારે માનવું બહુ છે કે મોનિટર બનાવે તો પણ ગમે ને આવું બધું કોઈ કરે આપે માન તો પણ ગમે છે. વૈશ્ય તમે કીધેલું કે ઉચ્ચ પદમાં નિષ્ફળ નહીં માનવાનું,
તો કેમ માને? તને સંભળાયું છે ને બરાબર યાદ છે, પછી હું કરવા ભૂલ કરે?
વૈશી મન થાય કે નથી કરવી, વૈશી પણ મન લાગે કે નથી થઈ આજે તો મેં નથી કરી, પણ વૈશી અંદરમાં આવી જે અભિપ્રાય પડ્યો છે ને કે આપણને કોઈ માન આપે તો સારું લાગે, વૈશી એટલે એ ન તોડ્યો એટલે એ વારે વારે આવી જાય છે.
અભિપ્રાયની અમે આ ઉચ્ચ પદમાં નીચ પદ વાળી વાત લેવી જોઈએ.
વૈશ્ય જ્યારે અભિપ્રાય તો ખબર પડી ગયો હોય, પણ જ્યારે એને તોડવાનો પ્રયાસ કરું ને ત્યારે કેટલી પણ ટ્રાય કરું વૈશ્ય નથી થતું.
પેલું ઉચ્ચ પદમાં નીચ પદ વાળું સામે લડાઈમાં લેવું છે, મંથન ચાલુ છે.
વૈશ્ય તો તમે જે કીધું છે ને ઉસપદ માં ઉસપદ નહીં માનવાનું, તો એની ઉપર થોડુંક વિચાર કરવું છે.
હા, વિચાર ચાલે, મંથન ચાલે, લડાઈ ચાલે.
બેસી આજે જમવામાં ભડકું બનાવેલું. પછી તો જ્યારે હું જન્મેલી ને ત્યારે બહુ ભાવતું, પછી
પછી નો ભાઈ અત્યારે ભાવવા માંડ્યો, પછી એવું થવા માંડે ક્યારેક ન ભાવે ક્યારેક ભાવે, પછી આપે કીધેલું કે ભાવે ન ભાવે ન કરવું જોઈએ, પછી તો એમાં થઈ જાય છે, પછી તો એમાં અભિપ્રાય પકડો ને તો એમ લાગતું હતું કે આ સારું છે ને આ ખરાબ છે, આ સારું છે ને આ ખરાબ છે, પછી એવું લાગતું હતું એમાં, પછી હું અભિપ્રાય તોડવાની ટ્રાય કરતી હતી તો પણ નહોતો તૂટતો, બીજું જ તૂટી જાય છે, એટલે એમાં રસ નો લેવો ને એ તૂટે છે, અભિપ્રાય નથી તૂટતો.
સારું ખરાબ લાગે છે એ અભિપ્રાયમાં પરિભ્રમણ ઊભું છે એવું લેવું જોઈએ ને. અરે મિત્ર અભિપ્રાય ક્યાંથી તૂટે, ઉલટા અભિપ્રાયથી આપણે પરિભ્રમણ કરતા આવ્યા છે, એવા જ્યાં સુધી સામે ન આવે પરિભ્રમણની ચિંતા ન થાય ત્યાં સુધી આ બધી ગરબડ ચાલવાને.
પછી બીજું સંડે હું ઘરે જતી હતી આપના ઘરેથી સત્સંગ પછી, પછી મેં એક કૂતરું પિગને એકદમ ખાતું હતું કે એના બોન્સ આખા દેખાતા હતા બહાર, તો એ વખતે હું જોઈને એટલું દુઃખ થતું હતું મને કે ત્યારે એમ થાય કે છે ને અગર હું આત્મકલ્યાણ નહીં કરું ને તો મારી પણ આ જ પરિસ્થિતિ થશે, એટલે લઈને એને વિઝ્યુલાઇઝ કરતી હતી. પછી એમાં જે એકદમ ઇન્વોલ્વ થવું જોઈએ ને પછી નહોતું થવાતું. પછી તેમાં ઇન્વોલ્વ કેવી રીતે થવું?
તમે તારી મમ્મી વધે છે ત્યારે તું કેવી રીતે ઇન્વોલ્વ થશે? ખાસ કરીને એવી રીતે ઇન્વોલ્વ થતા તો આવડે છે. તને કૂતરું જોઈને ભય લાગે છે ત્યારે કેવી રીતે ઇન્વોલ્વ થાય? કેવી રીતે
નહી છૂટે કે હું એવી રીતના એવું થઈ જાય છે?
પરિભ્રમણ દેખાય ને તો છૂટે. ખરી વાત એ છે કે પરિભ્રમણની ભયંકરતા કેટલી છે ને એ સાંભળવા છતાં દેખાતી નથી, પાસતી નથી. પાસે તો આ બધી ગરબડ ન થાય, બહુ લાઇટલી લઈ લેવાય. જ્યાં સુધી પરિભ્રમણની ચિંતનાથી વેદના નથી આવી ત્યાં સુધી પરિભ્રમણ મારા ભાવો પરિભ્રમણના જ કારણો છે, કારણ થશે એવું કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે અને ક્ષણે ક્ષણે દેખાવાનું ચાલુ થાય ત્યારે ચિંતના અને વેદના આવશે. એ પહેલા આ બધું વારંવાર થયા જ કરવાનું, આપણે ન ઈચ્છીએ તો થયા કરવાનો, અને નિવેદન કરીએ તો થયા કરવાનો. એટલે માત્ર નિવેદન કરવું એ જ એનો ઉપાય નથી, પછી પરિણામ આવવું જોઈએ. ચિંતા જેમ કે કોઈ પ્રાણીને પશુને દુખી જોવામાં આવે છે કે પછી આપણા મુમુક્ષુને કોઈ એવું દેખાય ઉદયમાં તો એને એમ થાય જોવા એને કેટલું બધું દુઃખ છે, આપણે નહીં સમજીએ તો આપણને આવું થશે, પણ પરિભ્રમણમાં એવું અનંતવાર થશે અને એથી અનંત ઘણો થશે. જે જોવામાં આવે છે જોવું નથી ગમતું એવું ને એથી અનંત ગણો અનંતવાર થશે. હા, એમ પોતાની જાતનું ઇન્વોલ્વમેન્ટ આપવું જોઈએ તો ચિંતા બરાબર આવે. ઓલી પ્રતિકૂળતા જોઈને દુઃખ આવે કે આવું તો મને થઈ જશે, હું નહીં સમજુ તો આવું મને થઈ જશે, એટલું લાઈટ લઈ લ્યો ત્યાં સુધી સાવ હળવું છે.
ભાઈશ્રી, આજે સ્કૂલમાં રિસેસ જે સ્ટાર્ટ થતી હતી કે મેમે આવીને મારો કેલેન્ડર માંગ્યો, ઇંગ્લિશ મેમે અમારા ક્લાસ ટીચરે એમને આવીને કેલેન્ડર માંગ્યો મારો, તો પછી ત્યારે સ્ટાર્ટિંગમાં તો મેં એમને પૂછ્યું નહીં શેની માટે, એમને કીધું કે ગીમ યો કેલેન્ડર, એટલે મેં તો દઈ દીધું. પછી એક બીજો મારો ફ્રેન્ડ હતો એનો પણ લીધો માલવ કરીને, તો પછી અમે રિસેસમાં આમ વિચારતા હતા શેની માટે લીધું હશે ને શું કામ લેતા હશે, ને પછી સીમા મેમને જોયું એમાં સાઈન કરતા, તો પછી ફર્સ્ટ થોટ તો મને એ જ આવ્યો કે હમણાં જે રજનીતા રે એ બધા એ લોકો કહે છે ને ખોટું નામ મારું જઈને એની માટે બોલાવ કંઈ કીધું હશે. પછી ક્લાસમાં આવ્યા તો એમાં એ જ લખ્યું હતું પ્લીઝ કમ એન્ડ સી અસ ટુમોરો એટ 9 o'clock. તો પછી ફર્સ્ટ એકદમ પહેલાં તો ગભરાઈ ગયો કે હવે શું થશે, કારણ કે મારી પાસે પ્રૂફ કરવા માટે કોઈ પ્રૂફ નથી કે મેં આવું બધું નથી કીધું, એટલે પછી ત્યારે બહુ ભય લાગતો હતો. પછી મેમ આવ્યા ક્લાસમાં એટલે મેં પૂછ્યું, મેમ વોટ ડુ વી હેવ ટુ ટેલ આ પેરેન્ટ ફોર વોટ આર વી કોલ્ડ, તો મેમ કીધું યોલા રજિસ્ટરમાં લખાવે ને અટેન્ડન્સ એ ઓછું છે મારું, તો વધારે દિવસ એબસેન્ટ રહ્યો છું એટલા માટે. પછી ત્યારે તો પરિણામ શાંત થઈ ગયા હતા, પણ જ્યારે ભય લાગ્યો તો ત્યારે તો મેં ઘણું નુકસાન કરી લીધું. પછી ત્યારે યાદ જ નહોતું આવ્યું કે આમાં ચેક કરવું જોઈએ, પછી એનો ભય લાગે છે. પછી વધારે એમ યાદ આવે જ ફટાફટ ઈ મોમેન્ટે, એની માટે શું કરવું જોઈએ?
સત્સંગ કરો, સત્સંગ નો છોડો. સત્સંગ બહુ જરૂરી છે, એનો ઇમ્પોર્ટન્સ સમજાવવું જોઈએ. કેમ કે સૌથી ઓછી સંખ્યા તીર્થંકરો ની હોય છે, અને કેમ કે તો ચોથા કાળ સિવાય થાય પણ નહીં. સત્પુરુષ તો પાંચમા કાળમાં મળે, પંચમારામાં મળે, મળ્યા ક્યારે કે આપણે ભવભ્રમણ ટાળીએ અથવા ભવભ્રમણનું કારણ ટાળીએ ત્યારે, નહીતર તો મળ્યા ન મળ્યા સરખું થઈ ગયું. ખોટો સંતોષ લીધો કે મને મળ્યા, ઓળખાણ કરવી, ઓળખાણ સુધી પહોંચવી જોઈએ,
ઓળખા તો ખરા
પહોંચવું જોઈએ, અને ઓળખ એવું લાગે આપણને. એમ
ભૌતિક સ્તરે વિશ્વાસ આવે એ બીજી વાત છે. અને આપણને એમ કે ભાઈ આ તમારો હીરો બહુ સારો છે, જરા હાચવીને રાખજો, તો આપણે હાચવીને રાખીએ એટલે કઈ હીરાની ઓળખાણ થોડી થઈ જાય, જવેરી બનવું પડે ને, એવું છે આની અંદર. ગુરુદેવ કહેતા હતા કે ઘણા બધા આવે છે એમની સભામાં, ઘણા બધા બેસે, સંખ્યા બહુ સારી સંખ્યા હતા એમાં, મુંબઈમાં તો બહુ મોટી સંખ્યા હતા. તો એકવાર મુંબઈની સભામાં જ વાત કરતા હતા, કાંઈ જાજા ભેગા થાય છે માટે બધા ઓળખે છે એવું કાંઈ છે નહીં, તો એ જાતના પૂન છે એટલે બધા ભેગા થાય છે. હા, પૂન ન હોય તો કોઈ ભાવે ન પૂછે, સામું ન જોવે, એટલે એનાથી કોઈ માપ નથી નીકળતો. ઓળખે કોક જ, કોક જ ઓળખે. ઓળખાણ ન હોય તો આજે આપણે સત્પુરુષનો મહિમા કરીએ, ભક્તિ કરીએ, કઈ સેકન્ડે પછી અભક્તિને વિરુદ્ધતા થઈ જશે એનો ઠેકાણો નહીં રહે પરિણામમાં, એવી વાત છે. વચનની પ્રતીતિ, આજ્ઞારૂપ આજ્ઞારૂચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ, ત્રણ વાત લીધી છે 751માં. બીજું ઓળખાણનો સિમ્પટમ એ છે કે ચહેરે સે આપ મુજે પહેચાનતે હૈ. અબ મેં શૂટ પેન્ટ પહેરું તો પહેચાનોગે, પર પઠાનકા ડ્રેસ પહેરું તો ભી પહેચાનોગે. હા, કોઈ ભી પ્રકાર કા મેં કોઈ રબારી કા ડ્રેસ પહેરું દૂધ વાલે કા, તો ભી પહેચાનોગે. તો પહેચાન કા મતલબ ક્યા હૈ કે વેશ કુછ ભી બદલતે હૈ, નિશ્ચય નહીં બદલતા. તો પહેચાન કા મતલબ યે હોતા હૈ કે ફિર કિસી ભી પ્રકાર કે ઉદય મેં ઉનકો દેખો, પહેચાન નહીં છૂટતી હૈ. વરના પહેચાન નહીં હોતી તો ઉદય બદલતા હૈ તો નિર્ણય બદલ જાતા હૈ, અરે શંકા હો જાતી, એસા કેસા હૈ, એસા કેસા હો સકતા હૈ, ઇસકા મતલબ કે પહેચાન નહીં હૈ. ઉદય મેં તો જૈસે વેશ બદલતે હૈ એસા ઉદય બદલતા હૈ, દિખાવ બદલ જાતા હૈ. જૈસે કોઈ જ્ઞાની હોતે હૈ, ઇસકે પરિવાર મેં ઇનકે સ્વજન કા મૃત્યુ ભી હોતા હૈ, ઓર ઇસકે પીછે ઉસકો રોના આતા હૈ, ઉસ વેશ મેં દેખો શંકા પડેગી, અરે જ્ઞાની હું કેસે રોતે હૈ, જ્ઞાની હૈ ફિર રોતે, ઇસકો ક્યા કુટુંબ પ્રતિબંધ હોતા હૈ ક્યા, હે ઉસકો મમત્વ તો હોતા નહીં, કુટુંબ પ્રતિબંધ તો હોતા નહીં, ઉસકો તો ભિન્નતા હી દિખતી હૈ, કેસે રોતા હૈ. દુકાન બંધ કરકે, તિજોરી બંધ કરકે, ચાવી ગુમા કે ફિર ચેક કરતા હૈ બરાબર બંધ હુઆ કે નહીં હુઆ. તો કોઈ જ્ઞાની કો એસા નહીં હોતા, ભાઈ હોને વાલા હોતા હૈ, એ બંધ હુઆ તો ભી તૂટ સકતા હૈ તાલા, નહીં સમજતા હૈ, સબ સમજતા હૈ. એસી બાત હૈ. પહેચાન હૈ તો પહેચાન માની જાયગી, પણ પહેચાન હોતા હૈ તો એસા હોતા હૈ, સહેજ વચન કી પ્રતીતિ આતી હૈ, આજ્ઞા રુચિ આતી હૈ, વરના આજ્ઞા રુચિ નહીં આતી, પહેચાન વિના આજ્ઞા રુચિ નહીં આતી. હા, कुछ बात माने कुछ बात नहीं मानेगा। विश्वास आवो बीजी बात छे ने मूर्खाण थवी बीजी वात छे। एक तबके विश्वास आवे छे सांभळवा मळे, आत्मज्ञानी वातो सांभळवा मळे, अनुभवनी वातो सांभळवा मळे, पोतानी मूंझवणनो उकेल ने समाधान मळे, एटले विश्वास आवे के ना ना बराबर आपणे मूंझाई गया होत आपणे बराबर उकेल आ करी दीधो, આપણને બરાબર રસ્તો બતાવે છે, એટલે ઘણા એમ માની લે છે કે મને ઓળખાણ થઈ ગઈ છે। બૌદ્ધિક લેવલ પર આગે વાત નહીં, વિશ્વાસ બદલ સકતા હૈ કોઈ પરિસ્થિતિ મેં, વૈસે કભી ઉદય એસા આ જાતા હૈ કે જૈસે आपका दोष नहीं है फिर भी हमको लगा कि आपका दोष है और हमने आपको आपको उसके लिए कुछ बोल दिया, तो ज्ञानी अन्याय करते हैं क्या? ये तो सरासर अन्याय है मेरे लिए। ज्ञानी क्या ये नीति होती है अनीति होती है क्या? ज्ञानी अनीति करते हैं क्या? तैयारी हो गई, कैसी बात है, बहुत फर्क पड़ता है। वो आर्टिकल लिखा है ना उसके ऊपर, सम्यक्तनु बीज, सम्यक्त का बीज में बहुत सी सब बातें लिखी है कि पहचान होती है तो क्या क्या फेर फार होता है, नहीं होती है तो क्या होता है, बहुत सब ऐसा लिखी है।
वेदना के पहले तो सत्पुरुष की पहचान हो ही नहीं सकती,
सवाल ही पैदा नहीं। वेदना के बाद तीसरे स्टेज में तो मुमुक्षुता आती है और वो मुमुक्षुता का डेवलपमेंट होता है तब उसको अमलीकरण का भाव आता है और फिर उसको खोज चलती है तब उसकी अंतर्परिणति दिखती है, तब पहचान होती है, खुद को अंतर्मुख होने की वृत्ति तीव्र होती है, ऐसी भूमिका में आता है वो, तब पहचान होती है, ऐसे पहचान नहीं होती। वो पहला संकेत मैंने अपूर्व बात हो गई, कभी हुआ नहीं ऐसा, और नियम से वो दूसरा तीसरा संकेत में आएगा। एक दफे पहचान हुआ तो अल्टीमेटली वो निर्वाण पद का अधिकारी हो गया, इतनी बड़ी बात है, वो मामूली बात थोड़ी है। ज्ञानी चोरी करता है क्या? जुआ खेलता है क्या? मुश्किल हो जाएगा, उसमें भी आपके ही घर में हो गया तो चित्त ठिकाने नहीं रहे। बहुत बड़ी बात है, समग्र पण आहे ओळखा, समग्र पण आहे मैच्योर हो गई थी।
કલશ લીધો તો હમણાં ત્યાર પછી આપણે એમ કહ્યું છે કે અનાત્માની રુચિ અને રાગની તીવ્ર રુચિ એ વૈચારિક સમજ અનાત્માની રુચિ અને રાગની તીવ્ર રુચિ એ વૈચારિક સમજને ફેલ કરે છે. આના ઉપર આપે એમ કહ્યું કે પ્રેક્ટિકલ સાઈડથી વધારે જોઈશું. એક એ હતું અને એક બીજું કર્મચેતના અને કર્મફળ ચેતના એમાં સરખું સમજણ નતું પડ્યું કે આપે શું કહ્યું.
પેલો પ્રશ્ન એ છે કે જે કોઈ જીવને અનાત્માની રુચિ અનાત્મામાં દ્રવ્ય અને ભાવ બે છે. દ્રવ્ય છે તે ઉદ્ગળ પદાર્થોનો જે સંયોગ છે એની રુચિ, એટલે બહુ રુચે, અમુક પદાર્થો બહુ રુચે, કોઈને ખાવા પીવાનું, કોઈને સંગીત, તો કોઈને કાંઈ, તો કોઈને કાંઈ. અને એ પ્રકારના જે રાગ છે, શુભ અને શુભ બે પ્રકારના રાગ છે, એમાં રાગની જે રુચિ બહુ સારું લાગે, રુચે, એની અસર જ્ઞાન ઉપર આવે છે. એની અસર શેના ઉપર આવે છે? જ્ઞાન ઉપર આવે છે. એ જ્ઞાનને આવરણ કરે છે. એટલે જ્ઞાનમાં ઉઘાડ હોય અને બરાબર સમજી શકતો હોય તો પણ એની અસર, એનું અમલીકરણ કરવા માટેની એની જે અસર ઉત્પન્ન થવી જોઈએ આત્મા ઉપર, એ અસર ઉત્પન્ન ન થવા દે. આવરણ છે, યાડું આવે છે અસર આવવામાં. એ રુચિથી ઉત્પન્ન થયેલું જે આવરણ છે એને આત્મા ઉપર અસર થવા માંડું આવે છે. દાખલા તરીકે પરિભ્રમણના દુઃખો એવા છે કે જે ભગવાનની વાણી કહી ન શકે, બીજી સામાન્ય વાણી તો શું કહી શકે. એવા અકચ્છે દુઃખોના પ્રસંગો છે પરિભ્રમણની અંદર, કેવા કહી ન શકાય એવા. પછી વેદી વેદવા તો બહુ મોટી વાત છે, છતાંય આત્મને એની અસર ન આવે કે આટલા બધા મને દુઃખ પડશે તો એનો હું કંઈક ઉપાય કરું, એની અસર ન આવે અને એની ચિંતા ન થાય, એની વેદના ન થાય, શું તો સમજો તો બરાબર છે કે અનંતા દુઃખ ભોગવવા પડે જે સહન નહીં કર્યા જાય, સહન કરી શકાશે નહીં, અસહ્ય દુઃખો ભોગવવા પડશે, તો એની ચિંતા ન થાય. તો એ જે સમજે છે, છતાં એ સમજણને નિષ્ફળ પણ કરે છે કે પર રુચિ રાગની રુચિ છે, એને સંયોગની રુચિ છે, એને નિષ્ફળ કરે છે એમ કહેવું છે ત્યાં. એના જ્ઞાનને સમજણને એ નિષ્ફળ કરે છે. હા, કેમ કે એ આવરણ આવે છે એનાથી. મુમુક્ષુની ભૂમિકાનો જ્ઞાન ગુણની પર્યાયમાં જેમ અભિપ્રાયનો મુદ્દો બહુ મહત્વપૂર્ણ છે, એવો જ શ્રદ્ધા ગુણની પર્યાયમાં રુચિનો મુદ્દો બહુ મહત્વનો છે. અને ચારિત્ર ગુણમાં કષાયનો રસ બહુ મહત્વનો છે. ત્રણ મુખ્ય ગુણો છે. એ ત્રણ ગુણના જે વિપરીતતામાં છે એને ક્યાં એનું ભયંકરતા અથવા એનું વિશેષ ગંભીરતા લેવી જોઈએ કે કષાયના પરિણામોમાં રસની ગંભીરતા લેવાની, જ્ઞાનના પરિણામમાં અભિપ્રાયની ગંભીરતા લેવાની અને શ્રદ્ધાના પરિણામમાં રુચિની ગંભીરતા લેવાની. આ ત્રણ વિપરીત રીતે કામ કરે એ મોક્ષ માર્ગે ચડી ન શકે. અને મુમુક્ષુતામાં પાત્રતામાં ન આવી શકે. જ્ઞાનમાં અભિપ્રાય, શ્રદ્ધામાં રુચિ અને કષાયમાં રસનો ફેક્ટર, રસનો ફેક્ટર, આ ત્રણની ગંભીરતા સમજાવવી જોઈએ. આ ત્રણ વિપરીતતા પાત્રતા નથી આવવા દેતી. અને પાત્રતા વિના, યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ ક્યાંય નથી. હા, વધારે મહત્વનો છે કષાય. બે પ્રકારના, એક ખેરના અંગારા જેવો અને એક ખડના ભડકા જેવો. શું? ખડનો ભડકો દેખાય મોટો, પણ ઘડીક મહાવરાગ થઈ જાય. અને કષાયના અંગારામાં ભડકો દેખાય નહીં, પણ કલાકો સુધી ને દિવસો સુધી ઓલવો ઓલવાય નહીં. લાંબો 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 હેલા જ કરે કસાય, ધૂંધવાયા જ કરે લાકડું. હા, એટલે એ રસ છે, રસના કારણે છે. મંદ રસ હોય તરત છૂટી જાય, તીવ્ર રસ હોય એ લંબાયા જ કરે, લંબાયા જ કરે, છૂટે જ નહીં, કલાકો ને દિવસો સુધી લંબાય. દાખલો એમ, દાખલો એમ, પોતાનો દાખલો લેવો કે મને કોઈ ગુસ્સો આવે છે ત્યારે કેટલો લાંબો ચાલે છે, ક્યાં સુધી લંબાય છે એ વાત. કલાકો સુધી, દિવસો સુધી મને કોઈ અણગમો થાય છે, દ્વેષ થાય છે, કેમ બી થાય છે, રાગ થાય છે, તો કેમ લંબાય છે? ખબર પડે કે આ રાગ નથી મારે કરવો, છતાં લંબાય છે કેમ? એ રસ છે માટે લંબાય છે. અને ન ઈચ્છવા છતાં ફરી ફરીને થાય, એનો અર્થ કે ઘણો રસ લીધો છે માટે ફરી ફરીને થાય છે. એને તોડવા માટેનો જેટલો ખેદ થવો જોઈએ અને એની ભયંકરતા જેટલી ભાસવી જોઈએ એ નથી ભાસતી, એમ છે. બેનશ્રીના વચનામૃતમાં એક વાત છે કે સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગને બુદ્ધિથી નહીં પહોંચાય, પાત્રતાથી પહોંચાશે, યોગ્યતાથી પહોંચાશે, બુદ્ધિથી નહીં પહોંચાય. બુદ્ધિવાળો તો ઘણા શાસ્ત્રો વાંચી નાખશે અને શાસ્ત્ર પારંગત થઈ જશે ઘણી કોઈ વાર, તો મોક્ષ માર્ગ નહીં પામે, પાત્રતા વાળો પામશે. સોપસમ એમ ને શબ્દ એમ ભાઈ, સોપસમ વાળો નહીં પામે, પાત્રતા વાળો પામશે, એમ લખ્યું છે વચનામૃત. એટલે એ જે પ્રશ્ન છે રુચિનો, એ ચાલી ગયો હશે ચર્ચામાં, એટલે એ વાત લીધી હશે કે જેને બાહ્ય રુચિ છે, રાગની રુચિ છે અને સંયોગની રુચિ છે, એની સમજણને, એના જ્ઞાનને એ રુચિ નિષ્ફળ કરે છે. સાચી સમજણ પણ યથાર્થતાને પામતી નથી અને તેથી તે સમજણ કાર્ય સાધક થતી નથી. બીજો પ્રશ્ન છે જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના. એટલે શું છે કે આત્મા જે ચૈતન્ય ઘન છે એના ચેતનાના પરિણામને, ચૈતન્યના પરિણામને ચેતના કહે છે. શું? ચૈતન્યના પરિણામને ચેતના કહે છે. જેમ ભાવના પરિણામને ભાવના કહીએ, એમ ક્રિયાવાચક શબ્દમાં એ રીતે વાંહે ના આવે છે, ઘણા શબ્દોમાં આવે છે. એમ ચેતના છે એ ચૈતન્યના પરિણામ છે ને એના ત્રણ પ્રકાર છે. મોક્ષ માર્ગની અંદર જે ચૈતન્યને અવલંબીને જે ચેતનાના પરિણામ થાય છે, નિજ સ્વરૂપને, નિજ ચૈતન્ય સ્વરૂપને અવલંબીને, તેને જ્ઞાન ચેતના કહી છે શાસ્ત્રમાં ભગવાને. કેમ કે એની અંદર જ્ઞાન બરાબર જાગ્રત છે, વિવેકપૂર્ણ છે અને પોતાના સ્વરૂપનો અવલંબન લઈ રહ્યું છે, માટે તે જ્ઞાન ચેતના છે. અહીંયા અનુભવ પ્રધાન વાત છે, કેમ કે આ અધ્યાત્મનો વિષય છે. તો જે જ્ઞાન સ્વરૂપને અનુભવે તે જ્ઞાન ચેતના, જે જ્ઞાન સ્વરૂપને અનુભવે તે જ્ઞાન ચેતના. સ્વરૂપને ભૂલીને, કર્મના ઉદયને અનુભવીને, આમ કરું ને તેમ કરું, આમ કરું ને તેમ કરું, આમ કરું ને તેમ કરું, એમ કરીને જે નવા કર્મ બાંધે રાગદ્વેષ કરીને, એ ચેતનાને કર્મ ચેતના કહે છે. કેમ કે ઉદયમાં પણ એ અનુભવે છે ઉદયને, અને નવા કર્મ બાંધવામાં પણ એ જ ચેતના નિમિત્ત થાય છે, એટલે એનું નામ પડ્યું કર્મચેતના. અને સંઘની પંચેન્દ્રિય જીવોને એ કર્મચેતનાની વિશેષતા હોય છે, કેમ કે એને મન છે એટલે અનેક પ્રકારની ઈચ્છાઓ થાય છે, અને એ ઈચ્છાઓ પૂરી કરવા માટે હું આમ કરું ને તેમ કરું, આમ કરું ને તેમ કરું, એ બધું એને કર્મચેતનાની પ્રવૃત્તિ મુખ્ય થાય છે. ત્યાર પછી એકેન્દ્રિય આદિને કર્મ ફળ ચેતના છે, એટલે કર્મના ફળને ભોગવે છે બિચારે, એટલા દુઃખને જ ભોગવે છે, તીવ્ર આકુળતા છે એકેન્દ્રિય આદિમાં, એટલે એના કર્મનું ફળ જે આવ્યું છે એને એ અનુભવે છે, એટલે એનું નામ પડ્યું કર્મ ફળ ચેતના. ચેતના એટલે અનુભવ કરવો. એવી રીતે ત્રણ ચેતનાના પ્રકાર શાસ્ત્રમાં લીધા છે. જ્ઞાન ચેતના ઉપાદેય છે, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના હેય છે. આ એનો હેય ઉપાદેયનો વિવેક છે. કર્મ તો બાંધે છે, એને કર્મ તો બંધાય છે, પણ એના પરિણામમાં મુખ્યપણે ભોગવતો છે. કેમ કે આમ કરવું ને તેમ કરવું એવી બુદ્ધિ નથી એની પાસે, પણ ભોગવતી વખતે જે આકુળતા કરે છે એને લઈને કર્મ બંધાય છે. એટલે પરિણામની અંદર મુખ્યતાનો ફેક્ટર શું છે, કે જે કરું 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 છે એને કર્મ ચેતના છે, અને જેને ભોગવવું પડે છે બીજું કંઈ ભાનસાન ભાન નથી એને કર્મ ફળ ચેતના છે. કર્મ તો બેને બંધાય છે, અને જ્ઞાન ચેતનાવાળાને કર્મની નિર્જરા થાય છે, કર્મ બંધાતા નથી પણ નિર્જરા થાય છે.
સારા અક્ષરે લખવાનો જે ભાવ રહેતો, અક્ષર સારા આવે છે એવું જે ગમવાનું છે, બધું આ રીતે આપણે જે લીધું છે
રસ લીધો હોય, બધો રુચ્યું હોય, બધું રુચિનું બહુ ધ્યાન રાખવું, રસનું, રુચિનું અને અભિપ્રાયનું બહુ ધ્યાન રાખો, કે એ ત્રણ જગ્યાએ ગડબડ થઈ એટલે એ અંદર અંદર એક સાથે સંકળાયેલા છે પાછા. રુચિ તમારા અભિપ્રાયને બદલશે, સમજણ સાચી રહેશે ને અભિપ્રાય ખોટો રહેશે. સમજવાનું બરાબર સમજાશે ને અભિપ્રાય વિપરીત હશે, શું કરશો? કારણ કે એને આકુળતા આવે છે એની વાત લેવી છે, દુઃખ થાય છે એની વાત લેવી. બરાબર, એટલા વાપરવા તો ન દે પણ ગમ હાથ ફેરવો તો ગમે. ઉદાસીનતામાં શું થાય છે કે એક તો તમારો રસ ફેક્ટર મરે છે. હવે જ્ઞાનીના આજ્ઞા અનુસાર જો ઉદાસીનતા આવી હોય, એટલે જે આરોહણ ક્રમ બતાવ્યો કૃપાળુ દેવે એ પ્રમાણે ઉદાસીનતા શરૂ થઈ હોય કે પરિભ્રમણની વેદના અને ચિંતનાને લઈને ઉદાસીનતા આવી. શું તો એ ઉદાસીનતા યથાર્થ છે, નહીતર વૈરાગ આવે, ઉદાસીનતા આવે, જીવ દીક્ષા પણ લઈ લે પાછો નિષ્ફળ જાય. તો ઉદાસીનતામાં યથાર્થ ક્યારે આવે? જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલે ત્યારે, ત્યારે યથાર્થ ઉદાસીનતા આવે. એવી રીતે ઉદાસીનતામાં ના ક્રમમાં આગળ વધતો જાય, જેમ જેમ ઉપરના સ્ટેજમાં જાય તો એ બરાબર માર્ગે ચડી જાય એમ કહેવું છે. કેમ કે ઉદાસીનતા જ્યાં નથી હોતી ત્યાં જીવની અપેક્ષા વૃત્તિઓ ઘણી હોય છે. નાની મોટી થઈને અનેક પ્રકારની જે અપેક્ષા વૃત્તિઓ છે, એ અપેક્ષા વૃત્તિઓ આ ત્રણેય ગુણને બગાડે છે. જીવની રુચિ પણ બગાડે છે, જીવનો અભિપ્રાયને પણ બગાડે છે, અને જીવના રસને પણ બગાડે છે એમ થાય છે. એટલે એ અપેક્ષા વૃત્તિને ઉડાડવા માટે જે મુખ્ય અવરોધક કારણ છે એને ઉડાડવા માટે ઉદાસીનતાને મૂકી. તો ઉદાસીનતામાં પણ કેવી ઉદાસીનતા? એ જ્ઞાનીને માર્ગે ચાલતા આવે તેવી ઉદાસીનતા, તે યથાર્થ છે એમ કહેવું છે. બહુ ભાગ જીવ શું કરે છે? વૈરાગ આવે એટલે ત્યાગ કરી દે, આ છોડું ને તે છોડું, આ છોડું ને તે છોડું. એ સહેલું છે, બાહ્ય ત્યાગ કરવો સહેલો છે, પણ યથાર્થ પ્રમાણે ઉદાસીનતામાં આવવું એ સહેલું નથી. કેમ કે પેલું પરિભ્રમણની ચિંતામાં આવે ત્યારે જ યથાર્થ ઉદાસીનતા શરૂ થાય, એમાં આવવું મુશ્કેલ છે. ત્યાગ કરવો સહેલો છે, શું એવી વાત છે. એટલે એ તો ત્યાગ નો યથાર્થ વૈરાગ નથી, એટલે ત્યાગ વૈરાગ એનો નિષ્ફળ જાય છે. એટલે એ બધા સાધન જીવો અવળે અવળી રીતે કરે છે, સવળી રીતે નથી કરતો, એટલે એને માઠા સાધન કીધા. 511માં માઠા સાધન શું કરવા કીધા? કે અવળે રસ્તે કરે છે, અવળા પ્રકારે કરે છે. એટલે તે સાધન કર્યાનો અહંભાવ પણ એ જીવને થયા વગર રહે નહીં. પર્યાય બુદ્ધિ તો છે જ, પર્યાય દ્રષ્ટિ તો છે જ, મિથ્યા દ્રષ્ટિ છે. એટલે જે કાંઈક પોતાની પર્યાયમાં સાધનનો ફેરફાર કરશે ને એનો અહંકાર ચડશે. ભક્તિ કરશે તો ભક્તિનો, શાસ્ત્ર વાંચશે તો શાસ્ત્રનો, સંયમ ત્યાગ કરશે તો એનો, વ્રત સંયમનો. જાય ક્યાં? પર્યાય બુદ્ધિ પર્યાય બુદ્ધિનો વળગાડ છે ને એને તકલીફ આપશે, આપણે રસ્તે ચડાવી દઈશું. અને એ દર્શન મો છે, એ જ મિથ્યા છે એમ છે. એટલે કૃપાળુ દેવે તો બહુ સેફ સાઈડથી વાત કરી છે, આ સહેલો રસ્તો આ છે, આ રસ્તે હાલ બચી જઈશ તું, નહીતર બીજો રસ્તો નથી પાછો. હા, એ યથાર્થ ઉદાસીનતા, યથાર્થ ઉદાસીનતા શું? એ સુખની સહેલી છે. બાકી તો અનંતવાર દીક્ષા ધારણ કરી છે, દિગંબરી દીક્ષા અનંતવાર લીધી છે. લીધી છે કે નહીં? શું કામ આવે? જો રાજા હોય ને દીક્ષા લઈએ, હજારો રાણીઓ છોડીને રાજપાટ છોડે, પણ એનો અહંકાર ચડે, આટલું બધું ત્યાગ મેં પણ હતું કીધું, કીધી તારું તો ત્યાં ત્યાં ત્યાગ એવું થાય. આમાં શું છે, જો જીવ અંતરાત્માથી આત્મકલ્યાણનો વિચાર કર્યો હોય, એ અપૂર્વ વિચાર જેને કીધો, એને વેરી ફર્સ્ટ થોટ એજ આવે કે આ માર્ગનો જાણકાર કોણ છે. આ કેન્સરનો દાદો છે અને મટાડનાર એનો જાણનાર કોણ છે અને દવા કોની પાસે છે. મારે આ ડેવડે જવું નકામું છે ને મારી મેળે કરવું પણ નકામું છે. હા એને આવ્યા આવ્યા વગર રીએ જ નહીં અને એ બચી જાય. બાકી જેને અંદરથી આ વિચાર આવ્યો નથી એને આ વિચાર નહીં આવે, એ નક્કી આડે અવળે રસ્તે ચડી જશે અને અનંત વાર ગડબડ થઈ છે. આ ફરીને પાછું એ જ કરશે. આ બધા જ્ઞાનીઓનો આ અનુભવ છે. જે જ્ઞાનીઓ પહેલાં મુમુક્ષુ હતા અને જે અપૂર્વ આત્મવિચારમાં આવ્યા એને પહેલો વિચાર આ આવ્યો છે કે છે કોઈ જ્ઞાની પુરુષ આ જગતમાં. હાથમાં પાતાળ હોય તો ત્યાં મારે જવું છે, હાથમાં આસમાન હોય તો મારે ત્યાં જવું છે. ખાલી મુંબઈથી ભાવનગર નહીં, એટલો વિચાર જોરદાર આવે કે જ્યાં હોય ત્યાં, હાથમાં પાતાળ હોય તો હું ત્યાં જાઉં, હાથમાં આસમાન હોય તો ત્યાં જાઉં. હા એવો જ આવે, એવો જ આવે વિચાર. એ જ માર્ગે ચડે, બીજો ન ચડે. બાકી માર્ગે ચડવાનો કોઈ ઉપાય જ નથી ને આ જગતમાં, છે જ નહીં ને. બહુ સીધી વાત છે, ચોખ્ખી જ વાત, ચોખ્ખે ચોખ્ખી વાત આટલી જ છે. પછી તો સત્પુરુષને દોરડે બાંધીને લાવે એ ભાવના, એ ભાવના ના દોરડે એ બંધાય પછી. એવી વાત છે. પછી